તારીખ 21-10-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 390 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 329
સત્તારી નુગુતમાં અર્યંતા નુગુતમાં સત્તા નુગુતમાં ખાવ નુગુતમાં સત્તારી શરણમ પ્રવજ્યામિ અર્યંતે શરણમ પ્રવજ્યામિ સિદ્ધે શરણમ પ્રવજ્યામિ સાહુ શરણમ પ્રવજ્યામિ શિવની પણતો ધમ્મો શરણમ પ્રવજ્યામિ ચાર મંગળાની આદરે ભવસાગરને તરે દે સકલ કર્મનો આને મોક્ષ તણા સકલ રે હરીને જે ગુણ ગાય તે તરીને મુક્તિ ગાય સરનાથ સવન ચાર ઓર સવન કોઈ ઉપાય હે નર નારી આદરે અક્ષર વિપદ હો અંગૂઠે અમૃત બધે લબ્ધ તના ભંડાર ગુરુ ગૌતમ સમરે સદાય મન મન પરમ કૃપાળુ સદગુરુ વિચાર ચાલેલો સમયસાર કૃષ્ટિકામાં રાજમલજી પંડિતે 12મા કળશની ટીકા કરતા એક સિદ્ધાંત લખ્યો છે કે શુદ્ધને અનુભવતા શુદ્ધ થવાય છે. શુદ્ધને અનુભવતા
શુદ્ધ થવાય છે. તો જ્ઞાની છે એ તો પોતાના
પૂર્ણ શુદ્ધ સ્વરૂપને
અવલંબીને
અનુભવીને
શુદ્ધ ત્યાગ કરે છે.
પણ એ વાત તો રહી
જ્ઞાન દશાને. મુમુક્ષુની ભૂમિકામાં આ સિદ્ધાંતનો ઉપયોગ શું? કે શુદ્ધને એટલે
શુદ્ધ જ્ઞાનને અનુભવતા શુદ્ધ થવાય છે. જ્ઞાનનું શુદ્ધત્વ પણ છે સંસાર દશામાં
અને જ્ઞાનનું
અશુદ્ધત્વ એટલે વિભાવ પણ છે. વિભાવ તો બે પ્રકારે છે. એક તો ઉપયોગ ચંચળ છે એ વિભાવ છે, સ્વરૂપમાં રહેતો નથી,
અન્ય અન્ય
પદાર્થો પ્રત્યે
ભયમાં કરે છે
એ પણ જ્ઞાનનો વિભાવ છે,
અને એ
જ્ઞાનમાં ભ્રાંતિ છે
એ પણ જ્ઞાનનો વિભાવ છે. ભ્રાંતિ છે તે એવા પ્રકારે
કે મને ગળ્યું લાગ્યું તે સારું લાગ્યું,
મને
સુંવાળો સ્પર્શ થયો તે સારો થયો,
મને
ઠંડુ લાગ્યું તે સારું લાગ્યું, ગરમ લાગ્યું તે સારું લાગ્યું,
એવું કાંઈ પણ સારું કે ખરાબ, કડવું લાગ્યું તે ખરાબ લાગ્યું,
એમ સારું ખરાબ બે જે લાગે
અનુભવાય છે એ ભ્રાંતિ છે. જ્યારે
ભ્રાંતિ છે ત્યારે પણ, અને
એ સિવાય પણ
જીવને જે રાગાદી વિભાવ ભાવો થાય છે
એનો પણ
જ્ઞાન પોતામાં જ અનુભવ કરે છે.
ક્રોધ મને જાણે મારામાં છે,
રાગ મારામાંથી, એ પણ ભ્રાંતિ છે.
જ્ઞાન પણ હંમેશા
જ્ઞાન જ રહે છે.
જ્ઞાનનું જ્ઞાન પણ એટલે
જ્ઞાનત્વ ક્યારે મટતું નથી,
ભલે નિગોદમાં
અનંતકાળ રહીને આવે તોય તે,
અને નિગોદમાં હોય ત્યારે પણ
જ્ઞાનનું જે જ્ઞાનત્વ છે
એ હંમેશા
શુદ્ધ રહે છે. એનું અનંત શુદ્ધત્વ શક્તિનું પ્રકાશન છે.
જ્ઞાનનું જે શુદ્ધત્વ છે
એ જ્ઞાનને અનંત શુદ્ધત્વ શક્તિનું પ્રગટપણું છે.
એ પ્રગટપણું મુમુક્ષુની ભૂમિકામાં
અવલોકતા 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 જો અવલોકનમાં આવે
તો એ જ્ઞાનનું શુદ્ધત્વ અનુભવને યોગ્ય છે, અનુભવનીય છે. જેટલું આ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે એટલું જ અનુભવનીય છે. પેલું ભ્રાંતિવાળું અનુભવ કરવા યોગ્ય નથી, એમ ન થાય. એટલું જ અનુભવનીય છે, એટલું જ અનુભવને યોગ્ય છે. અને જેટલું આ શુદ્ધ જ્ઞાન છે એટલું જ કલ્યાણ છે. અને એટલું જ સુખ છે. આવું જે જ્ઞાનનું શુદ્ધત્વ છે એ આત્માનું શુદ્ધત્વ છે, એ પોતાનું શુદ્ધત્વ છે, એમ અનુભવના કાળમાં પોતાપણે અનુભવાય છે. વિચારના કાળમાં તમે વિચારમાં એમ લ્યો કે બરાબર છે, જ્ઞાનનું શુદ્ધત્વ છે, અનુભવ કરવા યોગ્ય છે. પણ જ્યાં અનુભવનું પ્રકરણ છે અને અનુભવાય છે ત્યારે એ આત્માપણે પોતાપણે અનુભવાય છે અને ત્યારે આત્મા શુદ્ધ થાય છે. આત્મા શુદ્ધ થાય છે એટલે શું કે ત્યારે મિથ્યાત્વની વિપરીતતા મટે છે. અને રાગાદીની મલિનતા છે એ મટે છે. મિથ્યાત્વની વિપરીતતા મટે છે, રાગાદીની મલિનતા મટે છે. અને જ્ઞાને પોતાનું શુદ્ધત્વ જોયું, અનુભવ્યું, એ જ જ્ઞાનનું નિર્મળ નિર્મળપણું થયું. એ વખતે એમ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયની શુદ્ધતા થતાં આત્મા શુદ્ધ થયો એમ કહેવાય છે. આત્માના શુદ્ધિકરણનો આ જ ઉપાય છે અને આ સિવાય તો બીજો કોઈ ઉપાય નથી. એ એક સિદ્ધાંતમાંથી આકડું નીકળે છે કે શુદ્ધને અનુભવતા શુદ્ધ થવાય છે. એ જ્ઞાનીને તો સ્પષ્ટ છે, સમજાય એવું છે. પણ મોક્ષની ભૂમિકામાં પણ આ સિદ્ધાંતનો ચરિતાર્થપણું છે અને એનો ઉપયોગ થઈ શકે છે. થોડું ચાલતું હતું સવારથી, ચાલો ડાયરીમાં ટપકાવ્યું પણ ખરું સવારમાં ઉઠીને. ઠીક છે, સવારનું પ્રભાતને પોરમાં સારું છે. ચાલતા સ્વાધ્યાયમાં પ્રશ્ન છે 390માં, પાનું છે 219. પ્રશ્ન એમ કર્યો છે કુઈએ કે સમ્યક દ્રષ્ટિને શું કોઈ સ્પૃહા જ રહી નથી. પ્રશ્ન એટલા માટે થવા યોગ્ય છે કે સમ્યક દ્રષ્ટિ ખાય છે ત્યારે ખાવાની ઈચ્છા હોય છે ને ખાય છે, વ્યવસાય કરે છે ત્યારે પૈસા કમાવાની ઈચ્છા હોય છે ને વ્યવસાય કરે છે, એમ સામાન્યપણે પોતા સમાન કલ્પના જીવ કરે છે. ક્યાં સુધી કરે છે કે જ્યાં સુધી ઓળખાણ થતી નથી ત્યાં સુધી જીવ પોતા સમાન કલ્પના કરે છે અને તેથી ઓળખાણ નથી થતી. કાલ રાત્રે સુભાગભાઈનો ઉત્તર આપણે વાંચ્યો, એટલે એમની જે બાહ્યાચરણની પરિસ્થિતિ છે એમાં પોતા સમાન કલ્પના થાય છે. જેને જે પ્રકારના વિભાવ ઉપર વજન હોય એવો પ્રકાર એ જુએ ત્યારે અણગમો પણ થાય, આવું ન થવું જોઈએ, આવું તો ન થવું જોઈએ, આવું ન થવું જોઈએ, એવો પણ એક પ્રકાર છે સમજવામાં, જોવામાં, માપવામાં. પણ નિષ્પક્ષ થઈને સત્સંગ કરે તો એટલે કાલે આપણે સ્વાધ્યાય ચાલ્યો એ પ્રમાણે કે પોતાનો પૂર્વગ્રહ અને મિથ્યા આગ્રહોને છોડવાની તૈયારી કરીને સત્સંગ કરે તો એ પૂર્વગ્રહ અને મિથ્યા આગ્રહ આડા ન આવે. અભિપ્રાયમાં એ તૈયારી કરી લીધી હોય કે મારે મારા પૂર્વગ્રહો અને મિથ્યા આગ્રહ છોડવા હું અહીંયા આવ્યો છું, અને એવી રીતે એ અભિપ્રાય રાખીને સત્સંગ કરે તો એને સત સમજાય. સત એટલે સાચું સમજાય, અહીંયા કે શું કહેવા માગે છે, આત્માના કલ્યાણ માટે શું કહેવા માગે છે, આત્માનું અકલ્યાણ થાય છે એ વિષયમાં શું કહેવા માગે છે, એનું નામ અહીંયા સત છે. અને ત્યારે એને ઓળખાણ થવાનો અવકાશ ઉત્પન્ન થાય છે, પછી પ્રત્યક્ષ યોગ થાય તો ઓળખી શકે છે. જો સત્સંગ નિષ્પક્ષ થઈને કરીને પૂર્વગ્રહોને મિથ્યા આગ્રહો ઢીલા પાડ્યા હોય અથવા મટાડ્યા હોય તો. કેટલાક ઢીલા પડે છે, કેટલાક મટે છે, એટલે બે વાત છે આની અંદર. એટલે શંકાનો પ્રકાર ઊભો થાય છે, એમાં એક સ્પૃહાનો પણ પ્રકાર છે કે શું કઈ તમને દ્રષ્ટિને સ્પૃહા જ નથી, તો બીજી ચીજો મેળવે છે, મેળવતા મેળવવા માટેની પ્રવૃત્તિ કરે છે એવું જોવામાં આવે છે. શું સમાધાન આપે છે કે જેને સમ્યક દર્શન પ્રગટ થાય છે તેને એકત્વ બુદ્ધિ તૂટી જાય છે, રાગ નો નાશ થઈ જાય છે એમ નથી. જે કાંઈ સમ્યક દ્રષ્ટિની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ છે ને રાગ નથી એમ નથી, રાગ સહિતની જ પ્રવૃત્તિ છે. અને પોતાને રાગ સહિતની પ્રવૃત્તિ હોય એટલે એ રીતે માપી લેવાય છે, પોતાની પાસે જે ફૂટપટ્ટી છે એનાથી જ મપાશે, બીજા બીજી ફૂટપટ્ટીથી તો કેવી રીતે મપાશે. પોતાને રાગપૂર્વક પ્રવૃત્તિ થાય છે અને સમ્યક દ્રષ્ટિને રાગ પ્રવૃત્તિ પ્રવૃત્તિ થાય છે એટલે પોતા સમાનપણું લાગે છે. અભિપ્રાય તો નથી પણ એકત્વ નથી. આ વિશે જરા સૂક્ષ્મ છે. અભિપ્રાય તો મુમુક્ષુની ભૂમિકામાં પણ છૂટી જાય, અભિપ્રાય વિરુદ્ધ પરિણામો થાય એટલે એનો ગમો આવે, આ મને ન થવું જોઈએ, મને આમ કેમ છે, મને આ દોષ કેમ છે, મારે આ દોષ કરવાનો અભિપ્રાય નથી એટલે એને એ વિષયમાં નિષેધાય કરે. પણ એકત્વ તૂટે એ તો સમ્યક દર્શન થાય ત્યારે જ તૂટે, સમ્યક સન્મુખતામાં ન તૂટે ને ભાવભાષણ વખતે ન તૂટે, ભાવભાષણ પછી એ ન તૂટે. જ્યારે સમ્યક દર્શન થાય એટલે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય ત્યારે એકત્વ તૂટે. એ એકત્વ તૂટી ગયું છે સમ્યક દ્રષ્ટિને, એટલે કદાચ તને ઈચ્છાના અને સ્પૃહાના પરિણામ દેખાય તો પણ એ રાગ છે, પણ રાગનું એકત્વ નથી. એ રીતે રાગમાં કેવા ફેરફારો થાય છે એનો ક્રમ વિચારીએ તો કે મુમુક્ષુની ભૂમિકામાં રાગ રસ ઘટતો જાય છે. અત્યંત રાગ રસ ઘટ્યા પછી રાગનું એકત્વ સમ્યક દર્શન થતા તૂટે છે. બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ છઠ્ઠા ગુણ સ્થાન પછી સાતમા આઠમા ગુણ સ્થાનથી થાય છે. સાતમામાં બુદ્ધિપૂર્વકનો રાગ નથી પણ સાતમામાંથી છઠ્ઠામાં હજારો વાર આવી જાય, પણ શ્રેણી માંડે પછી તો હોય જ નહીં આઠમાંથી. અને અબુદ્ધિપૂર્વકનો રાગ બારમા ગુણ સ્થાને જાય છે. આમ તો દસમે જાય છે, બારમામાં તો વિતરાગ ચારિત્ર થઈ જાય છે, દસમે જાય છે. સૂક્ષ્મ સાંપ્રત છે એને, એ છેલ્લું ગુણ સ્થાન છે રાગનું. એવી રીતે રાગ મટવાનો ક્રમ છે, બીજી રીતે કોઈને રાગ મટી શકે જ નહીં. મોક્ષની ભૂમિકામાં રાગ રસ ઘટે, સમ્યક દર્શન થતા રાગનું એકત્વ તૂટે વટે, અને ઉપરના ગુણ સ્થાનોમાં આઠમા ગુણ સ્થાનથી બુદ્ધિપૂર્વકનો રાગ મટે ને દસમા એ અબુદ્ધિપૂર્વકનો રાગ પણ મટે. આ જ એનો ક્રમ છે. બીજી રીતે કોઈ રીતે રાગ મટે નહીં. કોઈ એમ કે મારે આજથી રાગ કરવો જ નથી તો એ વાત ખોટી છે. મારે રાગ જરાય કરવો નથી કે થયા વગર રહીએ જ નહીં. ત્યારે સમ્યક દ્રષ્ટિને સ્પૃહા છે કે નહીં એ પ્રશ્નની ચર્ચા ચાલે છે. તો કે એને રાગ તો છે, રાગ છે માટે સ્પૃહા છે એમ નહીં ગણવું, અથવા એમ ગણવું તે ન્યાય સંપન્ન નથી. કેમ કે રાગની સાથે એને સંબંધ તૂટી ગયો છે. રાગની સાથેનો સંબંધ તોડી નાખ્યો છે, રાગનું એકત્વ છોડી દીધું છે. રાગનો એને સંબંધ નથી, પછી એને રાગ છે એવો આરોપ કરવો એ ન્યાય સંપન્ન નથી, પણ એ સમ્યક દ્રષ્ટિને અન્યાય કરવા બરાબર છે. એટલે સમયસારમાં પોકારી પોકારીને કીધું સમ્યક દ્રષ્ટિને રાગ નથી, સમ્યક દ્રષ્ટિને રાગ નથી, રાગ નથી. પણ અમે રાગ તો જોઈએ છીએ ને, તમે ના કેમ પાડો છો? તો કે રાગનો સંબંધ નથી એવો રાગ છે. જેમ કોઈ આપણી પાડોશ મારીએ છે, કોઈ એવો પ્રસંગ ભજી ગયો કે આપણને બોલ્યા વ્યવહાર પણ રાખવા જેવો લાગતો નથી, તો પાડોશી પાડોશી તરીકે તો રહીએ. કેમ કે એના મકાનમાં રહીએ છીએ ને એના મકાનમાં રહેવાનો એનો અધિકાર છે, ને જ્યાં સુધી મુદત છે ત્યાં સુધી આપણા પ્રારબ્ધ યોગ એ રહીએ છે. પાડોશમાં રહીએ છીએ, આપણો પ્રારબ્ધ યોગ ખરો કે નહીં કે છે. એમ રાગ સાથે ઓછી મૈત્રી નથી કરી સંસારમાં જીવે. અનંત કાળથી એની સાથે એકત્વ કરીને ઘણી ગાઢ મૈત્રી કરેલી છે. પહેલા એની સાથેનો રસ તોડ્યો, પછી એકત્વ તોડ્યું. એકત્વ તોડ્યું પણ એ પાડોશી એમ કાંઈ ઘર ખાલી કરે એમ નથી, પણ સંબંધ નથી રહ્યો અમારે. હવે અમારે સંબંધ તો કે પાડોશમાં છે ને, એક હારે દાદરો ચડતા જોયા ને એક હારે દાદરો ઉતરતા જોયા, તો કે કાંઈ વાંધો નહીં. નથી સંબંધ એટલે નથી સંબંધ, એ વાત પાકી છે. ભિન્ન એટલે ભિન્ન. આ પોઈન્ટ આઉટ કર્યું બેનશ્રીએ. શું કર્યું? કે જેને સમ્યક દર્શન પ્રગટ થાય છે તેની એકત્વ બુદ્ધિ રાગની તૂટી જાય છે, અને પરદ્રવ્ય સાથેની પણ તૂટી જાય છે. પરદ્રવ્ય તો રાગનો વિષય છે. જેનો જેનો જે જે પરદ્રવ્ય ઉપર રાગ જાય છે એનો એનો વિષય ગણવામાં આવે છે. હા, રાગમાં વ્યાપતું નથી. 75 થી 79 ગાથા એના ઉપર ચાલી છે. રાગમાં કોણ વ્યાપે છે? તો કે સમ્યક દ્રષ્ટિને એમ કે છે કે તો પૂતગળ વ્યાપે છે. તો કે ક્યારે પૂતગળ વ્યાપે છે? તો કે આદિ મધ્ય અંતમાં પૂતગળ વ્યાપે છે. બોલ હવે તારે શું કહેવું છે? એવી રીતે 5 ગાથાઓ ચાલી છે. ગુરુદેવ શ્રીને એક વાર પ્રશ્ન પૂછ્યો હતો. ક્યારેક ક્યારેક શ્વેતાંબરના મોટા આચાર્યો સાથે ચર્ચા કરવાનો પ્રસંગ થાય છે. વાત કરી રામસુરી સાથે થયો હતો, વિજય રામસુરી સાથે થયો હતો, ઉદયસુરી સાથે થયો હતો, અને કૈલાસાગરજી સાથે થયો હતો. મારે એક પ્રશ્ન એ પૂછવો છે. મેં એમ કહ્યું શ્વેતાંબર શાસ્ત્રોમાં, શ્વેતાંબરે જે શાસ્ત્રોમાં જેટલું તત્વજ્ઞાન નિરૂપણ કર્યું છે એમાં એવી કઈ તાત્વિક વાત ત્યાં છે જ નહીં, એવું પોઈન્ટ આઉટ કરી શકાય એવી એવી કઈ વાત છે કે જે ત્યાં છે જ નહીં? આ મારો પિન પોઈન્ટ પ્રશ્ન હતો. તો કે જેમ કુંભાર ઘડામાં વ્યાપતો નથી છતાં કુંભાર ઘડો કરે છે, દરજીએ કરતો નથી ને હુતારે કરતો નથી, તો કોઈ વેપારી વાણીઓ કરતો નથી, કુંભાર ઘડો કરે છે, એમ દુનિયામાં પ્રસિદ્ધ વાત છે કે કુંભાર ઘડો કરે છે. પણ બિલકુલ કુંભાર ઘડામાં વ્યાપતો નથી, માટે તત્વ દ્રષ્ટિએ તો કુંભાર ઘડાનો અકર્તા છે. એવી જ રીતે આ આત્મા અથવા આ આત્માનું જ્ઞાન લ્યો, હું મોક્ષની ભૂમિકાની દ્રષ્ટિ રાગમાં વ્યાપતું નથી. રાગના આદિ મધ્ય અંતમાં આત્મા વ્યાપ્યો નથી અથવા આત્માનું જ્ઞાન વ્યાપ્યો નથી. જ્ઞાનતે જ આત્મા છે. આ વિષય શ્વેતાંબર આગમમાં ક્યાંય નથી, કેમ કે એમણે તો 45 વાંચેલા, આપણે એ કઈ નથી વાંચ્યો. એમણે 45 વાંચીને એ વાત એમના ખ્યાલમાં લીધેલી છે. આ વાત ત્યાં નથી. અને એમ કહ્યું કે એ વિષય સમય સારણી 75-79 ગાથામાં છે કે રાગના આદિ મધ્ય અંતમાં હું વ્યાપતો નથી એવું સમ્યક દ્રષ્ટિને ભાન છે. તો કે કોણ વ્યાપે છે? તો પછી એની અંદર તો કે પૂતગળ વ્યાપે છે. જા એ રાગને પૂતગળ કરે છે, હું નહીં. એવી રીતે એકત્વ નથી, ભિન્નત્વ છે. તેથી એ કારણથી તેને જગતની કોઈ સ્પૃહા નથી. જોકે ભાવભાષણ વખતે જ સુખ બુદ્ધિ મટે છે. ભાવભાષણમાં આત્મામાં એટલે મારામાં અનંત સુખ છે, એ અનંત સુખ, અનંત સુખની ખાણ એને ભાસી ગઈ છે, જ્ઞાનમાં ભાસી ગઈ છે, ભાષ્યમાન થઈ ગઈ છે. અને તેથી મારું પૂરેપૂરું સુખ મારામાં છે અને આખા જગતમાં કોઈ પદાર્થમાં, કોઈ પદાર્થની કોઈ પ્રકારની પર્યાયમાં મારું સુખ નથી, એ સાથે સાથે નિશ્ચિત થઈ જાય છે. એવો પોતાના સુખનો પોતામાં નિશ્ચય થતાં અન્ય દ્રવ્યમાં મારું સુખ હતું એવી જે સુખ બુદ્ધિ છે એનો નાશ થાય છે. બુદ્ધિ એટલે અભિપ્રાય. પોતામાં સુખ બુદ્ધિ થઈ અને પરમાં સુખ બુદ્ધિ ગઈ, બે એક સાથે જ થાય છે. કાટ જાય ને ચળકાટ આવે એવી રીતે, અંધારું જાય ને પ્રકાશ આવે એવી રીતે એક જ સમયે થાય છે. આ રીતે અભિપ્રાયની ફેરબદલી સુખ બુદ્ધિની, આત્મા સદ પરમાનંદ રૂપ છે એવું એવો નિશ્ચય થાય, 254 લીધું છે, ત્યારે જગતના લૌકિક સુખની અલ્પ પણ સુખેચ્છા રહેતી નથી. એ તો સમ્યક સન્મુક્તામાં થઈ ગયો, મુમુક્ષુની ભૂમિકામાં. જ્ઞાનીને તો સુખ બુદ્ધિ હોય જ નહીં એ કહેવાની પછી જરૂર રહેતી નથી. એને એકત્વ સહિતનો રાગ છે, એકત્વ બુદ્ધિ સહિતનો રાગ છે. હા, એ સ્પૃહામાં જાય છે, અસ્પૃહામાં નથી જતો. તેથી તેને જગતની કોઈ સ્પૃહા નથી, બહારની કોઈ અપેક્ષા નથી. બીજું કે સમ્યક દર્શન થયું તેમાં પોતાનું આત્મસ્વરૂપ જે ભાસ્યું હતું એ પરિપૂર્ણ આત્મસ્વરૂપ છે એમ ભાસ્યું, એમ અનુભવમાં આવ્યું, પ્રત્યક્ષ અનુભવમાં આવ્યું. સમ્યક દર્શનના કાળે તો પ્રત્યક્ષ અનુભવમાં આવ્યું. તો પૂર્ણ છું માટે મને કોઈની જરૂર કે અપેક્ષા નથી. શું મને કોઈની જરૂર નથી, મને કોઈની અપેક્ષા નથી, એનું કારણ શું, એનો આધાર શું, એનું અવલંબન શું કે હું પૂર્ણ છું? એ મારામાં અવકાશ નથી કોઈના માટેનો, કોઈના આવવાનો, કોઈનો સમાવેશ થવાનો. પરદ્રવ્ય કે પરભાવ, પરદ્રવ્યમાં એક રજકણ અને પરભાવમાં એક અંશ, એનો કોઈ જગ્યા નથી, કોઈ અવકાશ નથી. એવો હું પરિપૂર્ણ છું ત્રણે કાળે. ફુગાનીજીના પત્રમાં એક વાક્ય આવ્યું, બહુ પ્રસિદ્ધ થયું છે અત્યારે આપણા સમાજમાં, બિના કિસી કે અભી પૂર્ણ હો. જ્યાં પરની બિલકુલ અપેક્ષા ગઈ એનું જ નામ વિરક્તિ છે, એનું નામ વૈરાગ્ય છે. આ યથાર્થ વૈરાગ્ય છે. સ્વરૂપની પૂર્ણતાના જ્ઞાનના આધારે ઉત્પન્ન થયેલો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. રાગ ગર્ભિત, દ્વેષ ગર્ભિત, લોભ ગર્ભિત, મોહ ગર્ભિત કોઈ વૈરાગ્ય નથી. આ વૈરાગ્યના ઘણા પ્રકાર છે. એટલે વૈરાગ્યમાં ઘણા ભૂલે છે, જો ભાઈ આને તો વૈરાગ્ય છે. આમ તો ત્યાગમાં ઘણા ભૂલ્યા છે, કેમ કે આમ તો શું છે કે વૈરાગ્યપૂર્વક ત્યાગ, યથાર્થ ત્યાગ તો વૈરાગ્યપૂર્વક આવે છે. જેને વૈરાગ્ય આવે છે એને ગ્રહણ કરવાના પરિણામમાં આકુળતા દેખાય છે, એટલે એ છોડે છે. એટલે બહારમાં ત્યાગનો દેખાવ થાય છે, એટલે લોકો ત્યાગને પૂજવા માંડે છે. પણ ત્યાગ બે પ્રકારે છે, એક આવા યથાર્થ વૈરાગ્યપૂર્વક અને એક ભ્રાંતિગત વૈરાગ્યપૂર્વક. અથવા તો વૈરાગ્ય ન હોય ને આડંબર પણ ઘણા કરે છે ત્યાગનો, આપણે સીવેલા કપડા નથી પહેરવા, આપણે વગર સીવેલા પહેરો, એટલે થઈ ગયા ત્યાગી જેવો દેખાવ થઈ ગયો. અંતર વૈરાગ્ય કેવી રીતે આવ્યો આ સવાલ છે. તેને જગતની કોઈ સ્પર્ધા નથી, બહારની કોઈ અપેક્ષા નથી, રાગના કોઈ વિકલ્પમાં તેને રસ નથી. કે રસ ક્યાંથી હોય? આકુલતાનો અનુભવ થતો હોય એને રસ કેવી રીતે આવે? રસ તો તેને જ આવે કે જેને આકુલતાનો અનુભવ ન થતો હોય, આકુલતા હોવા છતાં, અને જેને સુખ બુદ્ધિનો અભિપ્રાય હોય એને રસ આવે. એ બેય નથી ત્યાં રસ આવવાનો સહજપણે પ્રકાર ઉત્પન્ન થતો નથી. તેને રાગમાં રસ નથી, જગતના કોઈ પુણ્ય તત્વ પ્રત્યે તેને રસ નથી. પુણ્ય ભાવમાં રસ નથી અને પુણ્યના ફળમાં પણ રસ નથી. સ્પૃહા માત્ર છૂટી ગઈ છે, એટલે એને સ્પૃહા માત્ર છૂટી ગઈ છે. છેલ્લા વર્ષોમાં ગુરુદેવ પાસે લોકો ખાવાની ચીજ લઈને જતા, કેટલો મોટો ત્રાસ ભરીને લઈ જાય, થાળ ભરીને, કોઈ મીઠાઈ લઈ જાય, કોઈ પેપરમેન્ટ લઈ જાય, કોઈ મેવો લઈ જાય. શું ગુરુદેવ બધાને વેચી દે, જેને મળે એને એમ થાય કે ગુરુદેવના હાથે આપણને પ્રસાદ મળે. આ તો જેને હતા બધાને ખ્યાલ છે. ગુરુદેવ શું બોલે ખબર છે? નાતનો માલ નાત ખાય ને મૂથ મુસાભાઈ ને માને પાણી. નાતનો માલ નાત ખાય અને મુસાભાઈ ને માને પાણી. એટલે કોઈ પ્રસંગ એવો બનેલો એમાંથી કહેવત થોડી છે કે મુસાભાઈ હતા મુસલમાન કોઈ હશે એને નાત જમાડી, તે ઉધાર બધું લઈ આવ્યા, નાતીલા પાસેથી ઉધાર લઈ આવ્યા. એની પાસે તો કાંઈ પૈસા હતા જ નહીં. મૂસા તારી પાંચ કઈ છે નહીં, નાતને કેવી રીતે જમાડી કે? હા, તો નાતનો માલ નાત ખાય છે, મૂસાભાઈ ને માને પાણી, આપણે કઈ છે જ નહીં. એમ તમે લાવ્યા ને તમને દઈ દીધું, અમારે તો કઈ લેવું નથી. એમાં પોતે તો ચાખતા નહીં. પછી એમ નહીં સાહેબ, અમે લાવ્યા છે, ચાખી તો લ્યો. તો કઈ ના, એ વાત કરવાની નહીં, પોતે ચાખે નહી, વેચી જ દે. જે આવે ને વેચી, થોડું લાવે તો ચપટી આપે ને જાજુ લાવે તો મૂઠા ભરીને આપે, વેચી દે. એ વખતે બોલતા નાતનો માલ. એમ સમ્યક દ્રષ્ટિને જેટલો સંયોગ થાય છે એ નાતનો માલ છે. કોનો માલ છે? નાતનો. જગતના પદાર્થો જગતના છે, આપણે કઈ લેવા કે દેવા. સંયોગ થયો ને વિયોગ થયો,
તો એનો સંયોગ સ્વભાવ છે. સંયોગ નો સ્વભાવ જ વિયોગ થવાનો છે. પછી એ વિયોગ સંયોગમાં સુખ માને, એ વિયોગમાં દુઃખ માને. સંયોગ થી સુખી થાય, એ વિયોગ થી દુઃખી થાય. એને સંયોગમાં જ રસ નથી, એને વિયોગમાં શું થાય કે કઈ નહીં. નાતનો માલ છે. એટલે જયારે માલ બધો આવ્યો ત્યારે મુસાભાઈ રાજી નહોતા થયા. બધા જમતા હતા ત્યારે મુસાભાઈ ને કઈ દુઃખ નહોતું થતું. કેમ કે એ તો નાતનો માલ, નાત ખાય છે. જગતના કોઈ પુણ્ય તત્વ પ્રત્યે તેને રસ નથી. પુણ્ય તત્વ શું ગણાય? લોકોને સંયોગ થાય, અનુકૂળ અનુકૂળ સંયોગ થાય, પુણ્ય પુણ્યનો ઉદય, પ્રતિકૂળ સંયોગ થાય, પાપનો ઉદય. અમુકને બે વાત કાંઈ કામની નથી. બે પરિચિત છે ને, પરિચિત છે એટલે તારે કામની નથી. પછી હું કરવા એવા ભેદ પાડે છું. સ્પૃહા માત્ર છૂટી ગઈ છે નાનીને. એકત્વ બુદ્ધિ એ સ્પૃહા નથી. તમે સ્પૃહાના પરિણામ દેખાડાને કેમ ના પાડો છો? એકત્વ બુદ્ધિ એ પરિણામ નથી. એ પરિણામમાં પણ એકત્વ બુદ્ધિ નથી. ભૂલ ક્યાં થાય છે કે રામચંદ્રજી સીતા પાછળ રોતા હોય અને એમને સીતાજીને સ્પૃહા નથી, એ હાંભેલું ગળે ઉતારવા જેવું ન લાગે. ટીકડી મણા ગળી જાય પણ હાંભેલું ગળે કે એવું બધું થાય. વિલાપ કરે તે કેવો વિલાપ કરે કે બીજાને રુદન આવે, બીજા રોવી પડે અને જોનારા રોવી પડે, એવો વિલાપ કરતા હતા. ના, એમને સ્પૃહા નથી. એ રુદન સાથે એકત્વ નથી. અંદર ભિન્નપણે આત્મા એ વખતે પરિણમે છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી તે ભવે તદભવે મોક્ષગામી પુરુષ છે. પુદગલ કોણ રોવે છે? પુદગલ રોવે છે, આત્મા નથી રોતો. હા, આત્મા એક વાર રોયો હતો, પરિભ્રમણની વેદના આવી ત્યારે રોયો હતો આત્મા. એક વાર આત્મા રોવે છે, એ હરખાઈ નો રોવે છે. હા, અને પછી આત્મામાં દ્રઢત્વ પ્રકાશે છે. 128 પત્રમાં શું લીધું? કોઈ પણ ભોગે મુક્ત થવું જ એવું આત્મામાં દ્રઢત્વ પ્રકાશે છે. કોઈ પણ ભોગે આ પરિભ્રમણ ન જ જોઈએ એવું આત્મામાં દ્રઢત્વ પ્રકાશે છે, એવો શબ્દ પડ્યો છે. એટલે કે રાગની દ્રઢતા નથી આવી, એ વેદનામાં આત્મામાંથી દ્રઢત્વ આવ્યું છે. રાગ થી રોયા ઘણા રોવે છે, રોવાની પ્રકૃતિ હોય તો વાત વાતમાં રોવે. બહેનોમાં એ પ્રકાર જાજો હોય છે, વાત વાતમાં રોવી પડે. પણ એ રાગ રોવે છે, આત્મા નથી રોતો. રાગ નો તો આયુષ્ય જ નથી ને બિચારાને. રાગ તો આમ તો ક્ષણિક છે, આત્મા શાશ્વત છે. આત્મા શાશ્વત છે તો આત્મામાંથી જે દ્રઢત્વ પ્રકાશે છે એ પણ શાશ્વત છે, એ દ્રઢત્વ જાતું નથી. એમ છે, એટલે આત્મા રોવો જોઈએ પહેલા. પછી સંયોગમાં કોઈ પ્રકાર ઊભો થાય અને જ્ઞાની રોતા દેખાય. સ્વજનનું મૃત્યુ થાય તો રોતા દેખાય. બાપ મરી જાય, ભાઈ મરી જાય, પતિ કે પત્ની કોઈ મરી જાય, બને તો રોવું આવી જાય થોડી વાર માટે. પણ એ આત્મા નથી રોતો, એમનો આત્મા નથી રોતો. કેમ કે ભિન્ન છે, સામી ચીજ ભિન્ન છે, એનો વિયોગ થયો એ ભિન્ન છે, એટલે આત્મા નથી રોતો. ચાલુ જ છે ને, એમ એની સ્વભાવ સાથે એકત્વ પણ અવલંબન છે. અને રાગ સાથે ભિન્નત્વ થઈને અવલંબન તૂટી ગયું છે, છૂટી ગયું છે.
એટલે જ્ઞાનીને એક તો બુદ્ધિપૂર્વક કોઈ જાતની સ્પૃહા નથી, એક જ જાતનો કોઈ પ્રકાર જ નથી, જાત એટલે કોઈ પ્રકારે સ્પૃહા નથી. જોકે પુરુષાર્થની મંદતાથી આચરણમાં અલ્પ સ્પૃહા રહે છે તે જુદી વાત છે, એટલે સ્પૃહાનો રાગ થયો તે જુદી જ વાત છે. પણ શ્રદ્ધામાં અને જ્ઞાનમાં અને આચરણમાં તો તેણે પહેલાથી 99 કોટી એ બધાનો ત્યાગ કર્યો છે. કરવું કરવાવું અનુમોદવું મનથી વચનથી ને કહ્યા છે. મન વચન કાયાની તો ભિન્નતા થઈ ગઈ છે, પણ છતાંય તે નવે નવ પ્રકારે એનો ત્યાગ કરેલો છે. ભલે ત્યાગી દેખાતા નથી તો પણ ત્યાગ કરેલો જ છે. 99 કોટીએ વિભાવ મારે જોઈતા નથી, એટલે કોઈ પ્રકારે વિભાવ જોઈતો નથી. એકત્વ ક્યારે તૂટે? રાગનું એકત્વ, વિભાવનું એકત્વ ક્યારે તૂટે? ભેદ જ્ઞાનનો ઘણો અભ્યાસ, ઘણો પ્રયોગ કર્યા પછી નિર્વિકલ્પ સ્વાનુભૂતિમાં આવીને એકત્વ તોડી નાખ્યું છે. એ 9 કોટીએ તૂટી ગયો. ઊંચામાં ઊંચા શુભ ભાવના વિકલ્પને પણ મન વચન કાયથી છોડું છું. સુગાનીજીની ચર્ચામાં દ્રવ દ્રષ્ટિ પ્રકાશના ત્રીજા ભાગમાં એક વાત આવે છે કે ઇન્દ્ર છે, સૌધર્મ ઇન્દ્ર, 1000 નેત્રો કરીને શ્રીજીનું રૂપ નિહાળે છે, ભગવાનનું રૂપ નિહાળે છે. 1000 નેત્ર કરીને, અને એ વખતે પગે ઘૂઘરા બાંધીને નાચનારી નાચે એવી રીતે નાચે, નૃત્યકળા એને આવડતી હોય છે, થનગણાટ કરીને નાચે, અને હરખ માતો ન હોય એવું લાગે. જાણે ઇન્દ્રનો હરખ માતો નથી. અને એવા તો લાખો કરોડો તીર્થંકરના ઉત્સવ મનાવે પછી એમ નથી કે આ પહેલો વહેલો છે, બહુ હરખ આવ્યો છે, આવ્યું છે, સાગર પંપના છે. અને અહીંયા તો કેટલાય મહાવિદેવમાં તો એક પછી એક પછી કેટલાય તીર્થંકરો જ્યાં જ્યાં થાય ત્યાં મહાવિદેવ, ભરત, ઐરાવત બધામાં. હરખ માતો નથી તો કે નહી, રાગ થી ભિન્ન પડી ગયા છે. એ રાગ થી ભિન્ન પડી ગયા રામચંદ્રજીના દ્વેષ ના પરિણામ હતા, અહીંયા રાગ ના પરિણામ છે. એ જ રાગને આકુલતાનો અનુભવ કરે છે ઇન્દ્ર. એ વખતે બહારથી એનો ઉત્સાહ ને હરખ દેખાય છે, રાજી થતો દેખાય છે, પણ એ રાજીપાના પરિણામમાં આકુલતા વેદતા હોય છે અંદરમાં. એની આકુલતા એનો જ્ઞાન થાય છે, અનુભવ થાય છે એમ છે. ઊંચામાં ઊંચા શુભ ભાવ છે એના વિકલ્પને પણ મન વચન કાયાથી છોડું છું. સ્વરૂપનો જે વિકલ્પ છે એને પણ છોડું છું. નિર્વિકલ્પ થવા અર્થે એ ઊંચામાં ઊંચો વિકલ્પ છે. આ રીતે છે. તીર્થંકરના જન્મ કલ્યાણકમાં ઇન્દ્ર નૃત્ય કરી બહારમાં લૌકિક અપેક્ષાએ ખુશી મનાવતા હોય, કેમ કે ખુશીનો પ્રસંગ છે એટલે ખુશી મનાવતા હોય એમ જ કહેવાય, પરંતુ અંદરમાં જે સહજ સુખ ચાલી રહ્યું છે તેમાં આ હર્ષનો ભાવ પણ દુઃખરૂપ સહજપણે માલુમ પડે છે. અને આ સહજ સુખ તે ભાવનો સહજ નિષેધ કરી રહ્યું છે. એવો જે સહજ સુખ છે તે હર્ષ ભાવનો જે દુઃખ છે એનો નિષેધ કરી રહ્યું છે. બહારથી તો ઇન્દ્ર પણ તે હર્ષભાવમાં ખુશી મનાતા હોય છે એવો દેખાવ થાય છે, તો પણ અંદરમાં તો એમને એનો નિષેધ વર્તે છે.
પૂર્ણ મિત્ર થવા માંગે. મન વચન કાયાથી ઊંચામાં ઊંચા શુભ વિકલ્પ ને છોડું છું, મારે તે નથી જોતા, નથી જોતા. બે વખત લીધું છે, મારે તે નથી જોતા, એ નથી જોતા. રાગ નો એક કોણ પણ મારે ન જોઈએ, કેમ કે તે મલિન છે. જેમ માણસ શરીરે સ્વચ્છ રહે છે, એ કોઈ શરીરના અંગમાં મલિનતા ભલે રહી એમ એવી રીતે સ્વચ્છ થાય છે. કે ગંદકી ભલે રહી અને એમાં મોઢા ઉપર કોઈ રહેવા દે, જીભ ઉપર ગજરાય નહી, એમ પર્યાય છે જ્ઞાન નો પર્યાય. એ તો સ્વાદ લેનાર, અનુભવ કરનાર છે. એ મલિનતા ને કેમ ઈચ્છે? જે વિભાવમાં, જે વિકલ્પમાં, જે રાગમાં મલિનતા દેખાય, ન દેખાય ત્યાં સુધી તો પુરખાવાનો છે. આપણે સત્સંગ ચાલે છે આકુલતા જોવાનો. આકુલતા જોવો, આકુલતા જોવો, જે જે પરિણામ થાય એમાં આકુલતા જોવો. એ જોતા 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 મલિનતા જોવાનો પછી અવસર આવશે. જ્ઞાન થોડું સૂક્ષ્મ થશે, નિર્મળ થશે, તો એ ભાવોની મલિનતા પણ દેખાશે. જેમ આકુલતા ઈચ્છતો નથી, એમ આત્મા ત્રિકાળ શુદ્ધ હોવાની લીધે એની સ્વચ્છત્વ શક્તિને કારણે મલિનતાના એ અંશને આત્મા ઈચ્છે જ નહીં. જેમ દુઃખના એક અંશને ન ઈચ્છે, એમ મલિનતાના એક અંશને પણ આત્મા ઈચ્છતો નથી. એટલે રાગના એક કણને પણ સમય દ્રષ્ટિ છે. પણ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે જે તે હોય આગમ ભર ભલે પણ જાણતો નહીં. ઈચ્છા રાખી છે સદભાવ, એટલે ઈચ્છાનો સદભાવ ત્યાં છે કે મને આ રાખતો બરાબર. પુણ્યાનું મંદિર પુણ્ય છે ને, માટે એ રાગ કરવા જેવો છે. જ્ઞાની સ્થાપે નહીં કોઈ દિવસ રાગને, જ્ઞાની સ્થાપે નહીં. કેમ કે એ મલિન તત્વ છે, દુઃખદાયક છે અને આત્માથી વિરુદ્ધ છે, આત્માનો વિરોધી છે, આત્માને આવરણ કરનારો છે. માટે એની ઈચ્છા કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. બે વખત લખ્યું છે, મારે તે નથી જોતા, નથી જોતા. એ રીતે શ્રદ્ધામાં પહેલા વિકલ્પો ઝૂકી જાય છે. ચોથા ગુણ સ્થાને પહેલા તો વિકલ્પનો અભાવ થઈને ચોથું ગુણ સ્થાન પ્રગટે છે, પછી આચરણમાં ધીમે ધીમે ક્રમે ક્રમે એ રાગ પણ છૂટી જાય છે. પણ શ્રદ્ધામાં છૂટી ગયા એટલે જ્ઞાનમાં એકત્વ છીટું, આચરણમાં પણ એકત્વ છીટું. એ એકત્વ તોડવું કે છૂટવું એ બહુ મોટી વાત છે. કેમ કે એનું મૂળ કપાઈ ગયું ત્યાં. હવે એ પાંદડા જે વૃક્ષનું મૂળ કપાણું, એ પાંદડા હવે લીલા રહેવાના નથી, એ રૂકાવા માટે લીલા છે. એ દશા એક પાનીગ્રહ બાકી રહી જાય છે કાલના સ્વાધ્યાય.